મંગલાચરણ માટે બધા હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આપણે ચારિત્ર રૂપ ધર્મના ઉત્કૃષ્ટ પર્વ એવા 10 લક્ષણ મહાપર્વનો હમણાં જ પ્રસંગ ખૂબ ઉત્સાહપૂર્વક અને ભાવનાથી ઉજવ્યો. એમાં આપણે મુનિરાજના ચારિત્ર ગુણ એટલે કે એમની આત્મામાં લીનતા, સ્થિરતા, એના 10 પ્રકારના લક્ષણોની આપણે ચર્ચા કરી. એ 10 પ્રકારના લક્ષણોની ચર્ચા આપણે 10 દિવસ સુધી કરી. આ તેની વાત થઈ, આ મુનિરાજના ચારિત્ર ગુણની વિશેષતા, એના જે વિશેષ ભાવો એની આપણે ચર્ચા કરી. આ ચારિત્ર ગુણ છે ને, એ ચારિત્ર ગુણ એ જીવનો વિશેષ ગુણ છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં તેની વાત ચાલે છે. આપણે દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરી રહ્યા છે. આપણો ચાલતો વિષય, આપણે લાસ્ટ સેશન જયારે આપણું થયું હતું ત્યારે આપણે દ્રવ્ય અધિકારને રિવાઇઝ કર્યો હતો. આમ આપણે આ પ્રશ્નોત્તર મારાના ક્લાસ છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહ્યા છે, તેમાં આપણે એનો જે પહેલો આખો અધ્યાય છે જેમાં 6 અધિકાર છે એની આપણી ચર્ચા પૂરી થઈ. અને આપણે આગળ વધીએ એની પહેલા આપણે એક એક સેશનમાં દરેક અધિકારનું એક થોડું રિવિઝન, એક સમરી જોઈને આગળ ચાલીએ છીએ, જેનાથી કોઈનું આગળનું મિસ થયું હોય તો એમને પણ ફરીથી એક રીકેપ થઈ જાય અને આપણા સિદ્ધાંત વધારે દ્રઢ થઈ જાય, જેનાથી આપણને આગળના વિષય સમજવા હજી સરળ પડે. બરાબર. તો આજે આપણે જે બીજો ગુણ અધિકાર છે એની ચર્ચા આપણે કરવાના છીએ. ફરીથી પરિભાષાઓથી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ હોય, જે પહેલી વાર આ ધર્મનું સ્વરૂપ સમજવાની કોશિશ કરતો હોય તેને વાત ક્યાંથી કરવામાં આવે છે કે વિશ્વ કોને કહે છે, યુનિવર્સ કોને કહેવાય, કે એવી જગ્યા કે જ્યાં 6 પ્રકારના દ્રવ્ય સમાયેલા છે, 6 પ્રકારના દ્રવ્ય રહેલા છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એ પૂછ્યો કે દ્રવ્ય કોને કહેવાય, કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તો ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો ગુણ કોને કહેવાય, તો જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવામાં આવે છે. તો પૂરા ભાગમાં એટલે તો ક્ષેત્ર થયું, અને સર્વ અવસ્થા, તો અવસ્થા શું છે એટલે કે પર્યાય કોને કહેવાય છે? તો આન્સર શું આપ્યો? ગુણોના વિશેષ કાર્યને અથવા ગુણોની અવસ્થાને પર્યાય કહેવામાં આવે છે. બરાબર. આ રીતે આપણે જે બેઝિક 4 પરિભાષાઓ છે એ આપણે જોઈ. હવે એમાં આપણે આજે ગુણ અધિકારમાં ફર્ધર વધારે ઊંડા ઉતરીએ છીએ. જો ધ્યાનથી સાંભળજો અને ભાવ ભાષણ કરવાનો, ફીલ કરવાનો કોશિશ કરજો. આ ગુણ શું છે? આ ગુણ શું છે? આ ગુણ એ કોઈ જુદું પદાર્થ નથી, એ કોઈ જુદો દ્રવ્ય નથી. જે વિશ્વના 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્યની જ વિશેષતાઓ અથવા એની સ્પેશિયાલિટી, એની પ્રોપર્ટીઝ, એને ગુણ કહેવામાં આવે છે. 6 દ્રવ્યની વિશેષતાઓને ગુણ કહેવામાં આવે છે. બરાબર. આપણે પરિભાષા શું જોઈ? ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં રહે છે તેને ગુણ કહેવાય. પહેલા તો આપણે આનું ગુણ નું થોડુંક એક ફીલિંગ એનું ભાવ ભાષણ લઈએ. જેવી રીતના સમજો આપણો એક રૂમ છે, આપણો બે આપણો રૂમ હોય ને, સમજો આ સ્વાધ્યાય રૂમ છે. આ સ્વાધ્યાય રૂમમાં કેટલી લાઇટ છે? અહીંયા ઉપર બે લાઇટ છે અને આ બાજુ બે લાઇટ છે, ટોટલ ચાર લાઇટ છે. હવે જયારે આપણે લાઇટ ચાલુ કરીએ તો જે પહેલી લાઇટ ચાલુ કરી એનો પ્રકાશ આખી રૂમમાં ફેલાય છે કે નહીં? પછી બીજી લાઇટ ચાલુ કરો તો એનો પણ પ્રકાશ આખી રૂમમાં ફેલાય છે. તો પહેલા પ્રકાશનું શું થયું? પહેલા પ્રકાશ તો ઓલરેડી આખી રૂમમાં હતો ને, બીજા પ્રકાશ માટે જગ્યા ક્યાં હતી? ખ્યાલ આવ્યો? તો જગ્યા ક્યાં હતી કે ભાઈ જ્યાં પહેલો પ્રકાશ છે ત્યાં જ બીજા પ્રકાશના પરમાણુ સુપર ઇમ્પોઝ થાય છે, એની ઉપર એક ક્ષેત્રમાં અવગાહ કરે છે. જ્યાં પહેલી લાઇટના પ્રકાશના પરમાણુઓ છે ત્યાં જ બીજી લાઇટના પ્રકાશના પરમાણુઓ આવીને ત્યાં જોડાય છે, તો એને એક ક્ષેત્રમાં અવગાહ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે આ જીવમાં આપણે જોયું હતું, દ્રવ્ય અધિકારમાં આપણે શું જોયું હતું કે જીવમાં ગુણો કેટલા છે, અથવા કોઈ પણ દ્રવ્યમાં ગુણો કેટલા છે? તો આપણે જોયું હતું કે પેલા અનંતના આપણે ભેદ જોતા હતા ને, તો સૌથી પહેલું કે આ વિશ્વમાં જીવ કેટલા છે, તો અનંત જીવો છે. એનાથી અનંત ગણા કોણ છે? તો જેટલા નંબર ઓફ જીવ છે એનાથી અનંત ગણા નંબર ઓફ ઉદ્ગલ પરમાણુ છે. આપણે જોઈ રહ્યા છે ને, આ એક મનુષ્ય શરીર છે, તો એ મનુષ્ય શરીરમાં અનંત ઉદ્ગલ પરમાણુઓ રહેલા છે, અને એની પાછળ આ મનુષ્ય જીવ કેટલો છે? તો જીવ તો એક જ છે. આ હું સંની પંચેન્દ્રિય એ હું એક જ જીવ છું, અને એ મારી સાથે આ અનંત પરમાણુઓ અહીંયા વસેલા છે આ જ એરિયામાં. તો સમજો આખા વિશ્વના જે અનંત જીવો છે, તો એની સાથે અનંત મલ્ટીપ્લાઈડ બાય અનંત. એકચ્યુઅલી તો તમે અનંત ને અનંત વાર મલ્ટીપ્લાય કરો ને, અનંત રેઝ ટુ અનંત, એટલા બધા પુદ્ગલ પરમાણુઓ આ વિશ્વમાં છે. બરાબર? તો જીવ અનંત, પુદ્ગલ એનાથી અનંત. પછી ત્રીજું અનંત કયું છે? કે આ ત્રણ કાળના સમયો આપણે જોઈએ છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળમાં તમે જતા જાઓ તો આ મનુષ્ય પર્યાયની પહેલા હું કોઈ બીજા ભાવમાં હતો કે નહીં, એની પહેલા હું કોઈ ત્રીજા ભાવમાં હતો, એની પહેલા કોઈ ચોથા ભાવમાં હતો, એમ કરતા કરતા અનંત ભાવ સુધી આ પાછળ જતા જાઓ તો ક્યાંય શરૂઆત દેખાતી નથી, ક્યાંય શરૂઆત છે જ નહીં. કોઈ દ્રવ્યની ક્યાંય શરૂઆત થઈ જ નથી. કેમ કે બધા દ્રવ્યો અનાદિકાળથી છે અને બધા જ દ્રવ્યો અનંત કાળ સુધી રહે છે. તો આ ત્રણ કાળના હવે સમયો એટલે શું? કે એ જે ટાઈમને માપવાનો સૂક્ષ્મ અંશ, જેને આપણે આપણી ભાષામાં સેકન્ડ કહીએ, મિનિટ કહીએ, એનો પણ તમે સૂક્ષ્મ 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 અંત જતા જાઓ તો સૌથી ઝીણામાં ઝીણો ટાઈમ ફ્રેમ એને સમય કહેવાય છે. તો એ ત્રણ કાળના સમય કેટલા? એ જેટલા પુદ્ગલ છે એના કરતા પણ અનંત ગણા છે. હવે એનાથી વધારે અનંત ગણું શું છે? તો આ આકાશના પ્રદેશો. આ જે આકાશ છે ને, એમ્પી સ્પેસ આપણે કહીએ ને, કે આ રૂમ કેટલો મોટો છે? કે સમજો 100 સ્ક્વેર ફીટ નો છે. તો એ 100 સ્ક્વેર ફીટ તો આપણે જમીનના માપથી કીધું, પણ આ રૂમનું કંઈક વોલ્યુમ છે કે નહીં? આ રૂમની કંઈક હાઈટ છે, કંઈક એનું લેન્થ અને બ્રેડ્થ છે, એમાં એમ્પ્ટી સ્પેસ છે. એવી રીતના આખા વિશ્વમાં એક એમ્પ્ટી સ્પેસ રહેલી છે ને, એને આકાશ કહેવાય છે. તો એ આકાશના પ્રદેશો તમે કાઉન્ટ કરવા જાઓ તો આ વિશ્વમાં એટલે કે લોકમાં અને એની બહાર અલોકના એ બે મળીને અનંત અનંત આકાશના પ્રદેશો છે. કેટલા? કે ઓલા ત્રણ કાળના સમય હતા એનાથી પણ અનંત ગણા. હવે પાંચમું અનંત કયું? કે જેટલા આકાશના પ્રદેશો છે એનાથી પણ અનંત ગણા ગુણો દરેક દ્રવ્યમાં રહેલા છે. દરેકે દરેક દ્રવ્યમાં આટલા ગુણો રહેલા છે. કેટલા અનંત ગુણો થયા વિચાર તો કરો, જેનો કોઈ અંત નથી. આપણે જીવ દ્રવ્યની સ્પેશિયાલિટી કાઉન્ટ કરીએ, જ્ઞાન દર્શન સુખ વીર્ય, જીવત્વ ચિત્તિ દ્રષ્ટિ, જ્ઞાન સુખ વીર્ય, પ્રભુત્વ વિભુત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ, સ્વચ્છત્વ પ્રકાર, આદિ ગાદિ તમે ગણતા જાઓ તો એનો ક્યાંય અંત આવતો નથી. એવું કહેવાય કે જે સ્વર્ગના દેવો હોય ને એ દેવોનું તો આયુષ્ય સાગરોપમનું હોય ને, અસંખ્યાત વર્ષોનું. તો એક દેવ કાઉન્ટ કરવાનું શરૂ કરે આ ગુણો, એક બે ત્રણ ચાર પાંચ એમ ગુણો કાઉન્ટ કરવાનું શરૂ કરે, હવે એનું આયુષ્ય પૂરું થઈ જાય. એના પછી બીજો દેવ આવે અને ઓલાએ જ્યાં મૂક્યું ને, જ્યાં લેફ્ટ કર્યું, એની આગળથી કાઉન્ટ કરવાનું શરૂ કરે અને એ પણ એનું આયુષ્ય પૂરું થઈ જાય. પછી ત્રીજો દેવ આવે અને એ કાઉન્ટ કરવાનું શરૂ કરે. આવા અનંતા દેવો આવે અને એના આયુષ્ય પૂરા થઈ જાય તો પણ ગુણોની સંખ્યા પૂરી થતી નથી. એટલા બધા ગુણો દરેક દ્રવ્યમાં રહેલા છે. ખ્યાલ આવ્યો? તો જેવી રીતના આ રૂમમાં પ્રકાશના પરમાણુઓ એકબીજા સાથે એક જ એરિયામાં રહેલા છે, એવી જ રીતે આ દ્રવ્યમાં ગુણો, અનંત ગુણો એક જ એરિયામાં બધા એક સાથે રહેલા છે. એક સાથે રહેલા છે તો કેવી રીતના રહેલા છે? આપણે કોઈ બોટલ હોય, એ બોટલમાં શુગર ભરીએ, સાકરની બાટલી હોય, એની અંદર સાકર ભરીએ, તો બાટલીની અંદર એક 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 ક્રિસ્ટલ્સ હોય ને, નીચેના લેયરના ક્રિસ્ટલ્સ, ઉપરના લેયરના ક્રિસ્ટલ્સ, પછી એની ઉપરના ક્રિસ્ટલ્સ, એની ઉપર. હવે આપણે દૂધને ગળ્યું કરવું તો ઉપરથી ચમચી નાખીને લઈએ તો ઉપરના સાકરના પર ઓલા ક્રિસ્ટલ્સ આવે, નીચેના નો આવે. શું એવી રીતના દ્રવ્યમાં ગુણો ભરેલા છે કે ભાઈ અમુક ગુણો અહીંયા ઉપરના ભાગમાં હશે, અમુક ગુણો અહીંયા હશે, અમુક ગુણો અહીંયા હશે, અમુક ગુણો નીચે હશે, એવી રીતના રહેલા છે? જેવી રીતના જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ ક્યાં હોય કે ભાઈ બ્રેનમાં જ્ઞાન હોય તો જ્ઞાન ગુણ કદાચ અહીંયા જ રહેલો હશે. પછી શ્રદ્ધા ગુણ એટલે માન્યતાની વાત છે ને, બિલીફ, તો બિલીફ ક્યાં હોય? ભાઈ આપણા હાર્ટમાં હોય તો કદાચ અહીંયા રહેલો હશે એ ગુણ. પછી ક્રિયાવતી શક્તિ એટલે ગમન કરવાની શક્તિ, તો હાથમાં ને પગમાં એ હશે. શું એવી રીતના આપણા દ્રવ્યમાં બધા ગુણો રહેલા છે? બિલકુલ નહીં. ખ્યાલ આવે છે ને? બિલકુલ નહીં. જીવના દરેકે દરેક પ્રદેશમાં દરેકે દરેક ગુણો રહેલા છે. કેવી રીતના? કે સમજો, આપણે શાસ્ત્રમાં શું એક્ઝામ્પલ આપે છે, તલ, તલની અંદર તેલ હોય ને, અથવા એમ સમજો કે આપણે આપણું લીંબુ શરબત બનાવીએ, તો એ લીંબુ શરબતમાં જે આપણે સાકર નાખી, લીંબુ આદિ નાખ્યું, તો હવે બધે ફેલાઈ ગયા છે ને, તો દરેકે દરેક સિપમાં સ્વીટનેસ પણ છે અને દરેકે દરેક સ્વીટ સિપમાં ખટાશ પણ છે. અથવા શુગરના ક્રિસ્ટલ લઈએ તો એનો એનો તમે ઉપરનો ભાગ લો કે નીચેનો ભાગ લો, બધેથી સ્વીટ ટેસ્ટ આવે છે કે નહીં? એવી જ રીતે દરેક દ્રવ્યમાં દરેક ગુણો દરેક જગ્યાએ પ્રસરેલા છે, દરેક જગ્યાએ ગુણો પ્રસરેલા છે. કોઈ એવો એરિયા નથી કે જ્યાં ગુણો ન હોય. કેમ? ગુણોની પરિભાષા શું કીધી? ગુણ એને કહેવાય છે જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને એની સર્વ હાલતોમાં હોય. જો આને એનાલાઇઝ કરીએ, દ્રવ્યના પૂરા ભાગમાં મતલબ કે આખા દ્રવ્યમાં હોય, સમજો આખા દ્રવ્યમાં ન હોય અને અમુક એરિયામાં જ ગુણો હોય. લેટ્સ ઇમેજિન કે જીવનો જ્ઞાન ગુણ છે ખાલી બ્રેન એરિયામાં છે, નીચે નથી. નીચે શું જરૂરત છે ભાઈ? બધું પ્રોસેસિંગ તો અહીંયા થાય છે કે નહીં? જો એવું હોય તો આ જીવના ઉપરના પ્રદેશો તો જ્ઞાન વાળા થશે અને નીચેના જીવના પ્રદેશો જ્ઞાન વગરના થઈ જાય. ખ્યાલ આવે છે ને? તો આ વિશ્વમાં બે જાતના જીવ દ્રવ્ય થઈ જાય. એક જીવ દ્રવ્ય કે જેનામાં જ્ઞાન છે અને એક જીવ દ્રવ્ય કે ભાઈ જેનામાં જ્ઞાન નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ તો કોઈક નવું દ્રવ્ય ક્રિએટ થઈ જાય તો છ દ્રવ્ય કેવી રીતના રહે? સાત થઈ જાય પછી તો. ખ્યાલ આવે છે કે નહીં? પણ આવું તો ક્યારેય થતું નથી. અથવા તો શું થાય કે ઉપરનું દ્રવ્ય જ્યાં જ્ઞાન છે એ જીવ રહે અને આ નીચેનું દ્રવ્ય જ્યાં જ્ઞાન નથી એ અજીવ થઈ જાય, એ પુદ્ગલ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો આવું તો ક્યારે બને નહીં. એટલે જીવના પૂરા ભાગમાં જ્ઞાન ગુણ રહેલો છે. એવી જ રીતે જ્ઞાન, સુખ, ચારિત્ર, વીર્ય આદિ તમે જેટલા પણ ગુણના નામ લો એ બધા જ પૂરેપૂરા ભાગમાં રહેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે કહીએ કે ભાઈ સમજો મને આંખેથી દેખાયું, બરાબર, આ પેન છે, એ પેન ને મેં આંખેથી જોઈ, તો જ્ઞાન ક્યાં થયું? જીવને આંખના પ્રદેશમાં જ થયું, ખાલી જીવને અહીંયાના એરિયામાંથી જ જ્ઞાન થયું કે આખા આત્મામાં જ્ઞાન થયું? બોલો શું લાગે છે? જીવનું જ્ઞાન આખા આત્મામાં ફેલાયેલું છે, એટલે જીવને જ્ઞાન આખા આત્મામાં થાય છે. ખ્યાલ આવે છે ને? ખાલી આ તો ચક્ષુ ઇન્દ્રિય અહીંયા છે, એટલે ચક્ષુ ઇન્દ્રિયની પાસે જે જીવના પ્રદેશો રહેલા છે એ જીવના પ્રદેશોમાં કે જ્ઞાનનો ક્ષયોક્ષમ એ વધારે કહેવાય, પણ જીવનું જ્ઞાન ગુણ કઈ ડિવાઇડેડ નથી. ખ્યાલ આવે ને કે અહીંયા કોઈ જુદું જ્ઞાન હોય, અહીંયા કોઈ જુદું જ્ઞાન હોય, અહીંયા કોઈ જુદો જ્ઞાન હોય, જીવમાં એક જ જ્ઞાન ગુણ છે. આખા દ્રવ્યમાં જ્ઞાન ગુણ કેટલા? જીવને આ બ્રેનનો જ્ઞાન ગુણ જુદો, આ આંખનો જ્ઞાન ગુણ જુદો, કાનનો જુદો, નાકનો જુદો કે ભાઈ સાંભળવાનું જ્ઞાન જુદું થાય, પછી સૂંઘવાનું જ્ઞાન જુદું થાય, એવી રીતના જ્ઞાન ગુણમાં પણ વેરાયટી હશે જીવની અંદર? એવું નથી ભાઈ. જીવની અંદર એક જ જ્ઞાન ગુણ છે. એટલે જયારે જીવને સાંભળવાનું કાર્ય થાય છે ત્યારે ભલે અહીંયાના આત્માના પ્રદેશો એને ગ્રહણ કરે છે, પણ જ્ઞાન તો આખામાં થાય છે. એવી રીતે જોવાનું કાર્ય પણ ભલે અહીંયાના આત્માના પ્રદેશો એ વસ્તુને ગ્રહણ કરે છે, પણ જ્ઞાન તો આખા જીવ દ્રવ્યમાં થાય છે. કેમ કે ગુણ એ દ્રવ્યના પૂરા ભાગમાં રહેલા છે, બરાબર. હવે સેકન્ડ પોઈન્ટ, પૂરી અવસ્થામાં, સર્વ અવસ્થામાં રહેલા હોય તેને જ ગુણ કહેવાય. સમજો, એવું હોય કે ભાઈ વર્તમાનમાં મારી પાસે જ્ઞાન છે, હા, આપણે મનુષ્ય છે કે નહીં, સંગની પંચેન્દ્રિય, તો આપણને અક્ષરોનું જ્ઞાન છે, આપણે અક્ષરો વાંચી શકીએ છીએ, બરાબર, અને આપણે વાંચીને સમજી શકીએ છીએ. હવે આટલા બધા પક્ષીઓ ઉડે છે, કાગડા ને કબૂતર ને ઓલા પોપટો ને કેટલા બધા, એની પાસે અક્ષરનું જ્ઞાન નથી, એ કઈ બુક વાંચીને સમજી શકતા નથી, તો એનામાં જ્ઞાન નહીં હોય ને? આપણામાં જ્ઞાન છે, એનામાં જ્ઞાન નથી. અથવા સમજો, નરકમાં જઈએ તો, દેવગતિમાં જઈએ તો, ત્યાં ક્યાં બુક્સ છે, તો ત્યાં ક્યાં કોઈ વાંચવા જવાનું છે? ખ્યાલ આવ્યો કે નહીં? એનો મતલબ કે આપણો જ્ઞાન ગુણ એ કદાચ ત્યાં જ્ઞાન નહીં હોય, હમણાં અહીંયા જ્ઞાન છે આપણી પાસે, એવું ક્યારેય થતું નથી. જીવનું જ્ઞાન, જ્ઞાન શક્તિ અનાદિ અનંત છે. હા, કેટલું જાણે છે, કઈ વસ્તુને જાણે છે એમાં ફેરફાર થાય છે. આપણે જે એક્ઝામ્પલ લીધું હમણાં, એ પર્યાયની અપેક્ષાએ જ્ઞાન ગુણમાં જેને ક્ષયોપક્ષમ કહેવાય છે, ક્ષયોપક્ષમ એટલે જ્ઞાનની શક્તિ, કેપેબિલિટી, એ ઉપર નીચે થાય છે. જ્યારે આજ જીવ કીડી હતો તો એનું જ્ઞાન ઓછું હતું, અત્યારના મનુષ્ય પર્યાયમાં જ્ઞાન વધારે છે, કદાચ દેવ પર્યાયમાં જશે તો હજી જ્ઞાન વધારે થશે. ખ્યાલ આવે છે ને? તો જ્ઞાનની શક્તિ ઓછી વધારે થાય છે, પણ જ્ઞાન ગુણ જીવની સર્વ અવસ્થાઓમાં રહેલો છે. અનાદિકાળ પહેલા કોઈ ભાવમાં જયારે હું હતો ત્યારે પણ જ્ઞાન હતું, વર્તમાનમાં પણ જ્ઞાન છે, અને ભવિષ્યમાં બીજા કોઈ ભાવમાં હું જઈશ તો ત્યારે પણ મારું જ્ઞાન રહેશે. ખ્યાલ આવે ને? કેમ કે સર્વ અવસ્થાઓમાં ગુણ રહે છે. નહીં તો એવું હોય, સપોઝ એવું ના હોય તો શું પ્રોબ્લેમ આવે? કે સમજો કે આ જીવ દ્રવ્યમાં અથવા કોઈ પૂતગલ દ્રવ્યમાં અનંત ગુણો છે, બરાબર, અનંત છે. હવે પણ આટલા ભાવ મેં કર્યા ને, ચાર ગતિમાં આટલું પરિભ્રમણ કર્યું, તો આટલી બધી જગ્યાએ હું ફરીને આવ્યો તો ક્યાંય એકાદ ગુણ ક્યાંય કદાચ ભૂલી ગયો હોઉં. ખ્યાલ આવે છે ને? આપણે જઈએ ને કઈક ફરવા માટે અથવા કોઈ યાત્રા માટે જઈએ તો ભાઈ ધર્મશાળામાં કઈક ચાર્જર રહી જાય આપણું, ફોન રહી જાય, ને કોઈ કઈક શર્ટ રહી જાય, ને કઈક ને કઈક રહી જાય આપણું ત્યાં. એવી રીતના જીવ પણ ક્યાંક આટલી ગતિઓમાં ગયો તો કઈક ને કઈક કઈક મૂકી આવ્યો હશે કે નહીં? આટલા બધા ગુણોમાંથી એકાદ ગુણ કદાચ ભૂલી ગયો હશે. એવું ક્યારેય બનતું નથી. જીવના જેટલા ગુણ અનાદિકાળથી છે એટલા જ આજે છે અને એટલા જ અનંતકાળ સુધી રહેશે. જો એવું ન માનીએ તો પ્રોબ્લેમ શું આવે? એવું ન માનીએ તો એ પ્રોબ્લેમ આવે કે કદાચ અનાદિકાળ પહેલા જુદા ગુણો હોય અને વર્તમાનમાં જુદા ગુણો છે, ભવિષ્યમાં જુદા ગુણો હોય, તો ભૂતકાળનો જીવ, વર્તમાનનો જીવ અને ભવિષ્યનો જીવ એ બધા જુદા જુદા દ્રવ્ય થઈ જાય. ખ્યાલ આવે છે ને? જો દ્રવ્યના ગુણો બદલાઈ જાય તો દ્રવ્યની સ્પેશિયાલિટી બદલાઈ ગઈ ને, તો દ્રવ્ય જ બદલાઈ ગયું, તો અગેન છ ની બદલે સાત દ્રવ્ય થઈ જાય, અથવા ભૂતકાળ નો જીવ જુદો એટલે પાંચ દ્રવ્ય જુદા, પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ, અને જીવના ત્રણ ટાઈપ, ભૂતકાળનો જીવ, વર્તમાનનો જીવ, ભવિષ્યનો જીવ. પણ એવું તો ક્યારેય બનતું નથી, ખ્યાલ આવે છે ને? કેમ કે ગુણો એ દ્રવ્યની સર્વ અવસ્થામાં રહે છે. જો એ ધ્યાન રાખજો, આપણે જ્યાં પેન નું એક્ઝામ્પલ લીધું, સમજો તો આ પેન અત્યારના રેડ કલર ની છે, ખ્યાલ આવે? રેડ કલર એટલે કે એના પરમાણુઓ રેડ કલર ના છે, પણ એ પરમાણુઓ એનો કલર કદાચ બદલાઈ પણ શકે છે. અત્યારના સમજો આ વાળ છે બ્લેક કલર ના છે, હવે જયારે ઉંમર વધશે તો એ વ્હાઈટ થઈ જશે. એ પરમાણુ જે છે એનો કલર બદલાઈ ગયો ને, પહેલા બ્લેક હતો પછી વ્હાઈટ થઈ ગયા. તો એ બદલાય જે છે એ બદલતી વસ્તુને પર્યાય કહેવાય છે, બદલતી વસ્તુને પર્યાય કહેવાય છે. અને ઉદ્ગલમાં એવી શક્તિ હોવી કે કોઈક ને કોઈક કલર હોય એને ગુણ કહેવાય છે. ગુણ એ શક્તિ છે. અને એકચ્યુઅલી કયો કલર છે, એકચ્યુઅલી કેવો ટેસ્ટ છે, કેવી સ્મેલ છે, એ એકચ્યુઅલી કયું ફોર્મ છે, એ ફોર્મ ને પર્યાય કહેવાય છે. ખ્યાલ આવે ને? વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય, અને ત્રિકાળ શક્તિને ગુણ કહેવામાં આવે છે. તો આવી ત્રિકાળ શક્તિ અથવા આવા ગુણો એ દરેક દ્રવ્યમાં કેટલા છે? આપણે જોયું કે દરેક દ્રવ્યમાં અનંતાનંત ગુણો છે, દરેક દ્રવ્યમાં અનંતાનંત ગુણો છે. હવે એ ગુણોના મુખ્ય બે પ્રકાર છે. એ ગુણોના મુખ્ય કેટલા પ્રકાર? બે પ્રકાર. કયા કયા મુખ્ય બે પ્રકાર છે? એકને સામાન્ય ગુણ કહેવાય છે અને એકને વિશેષ ગુણ કહેવાય છે. પહેલું સામાન્ય ગુણ અને બીજું વિશેષ ગુણ. તો સામાન્ય ગુણ કોને કહેવાય? સામાન્ય ગુણ કોને કહેવાય? જે ગુણો સર્વ દ્રવ્યમાં હોય તેને સામાન્ય ગુણો કહેવાય છે. ફરીથી, સામાન્ય એટલે કોમન, સામાન્ય એટલે કોમન. જે વિશ્વના જેટલા દ્રવ્ય છે એ બધા જ દ્રવ્યમાં જે ગુણો હોય એને સામાન્ય ગુણ કહેવાય છે. પણ જો એ પોઈન્ટ નોટ કરજો, બધા જ દ્રવ્યમાં હોય એનો મતલબ એમ નહીં કે ઓલ ઓફ અસ આર શેરિંગ ધ સેમ ગુણ. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના કે અસ્તિત્વ ગુણ, અસ્તિત્વ ગુણ, તો મારો અસ્તિત્વ ગુણ જુદો, આ પેન નો અસ્તિત્વ ગુણ જુદો, તમારો અસ્તિત્વ ગુણ જુદો. ભલે આપણા બધામાં જ અસ્તિત્વ ગુણ છે, પણ એનો મતલબ એમ નથી કે આપણે બધા એક જ અસ્તિત્વ ગુણને શેર કરી રહ્યા છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? સામાન્ય ગુણ કોને કહેવાય? કે જે બધા જ દ્રવ્યમાં એવા ગુણો જોવામાં આવે છે. એવા એટલે સિમિલર, સેમ નહીં, એ ને એ જ ગુણ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એને કહ્યું સામાન્ય ગુણ. હવે વિશેષ ગુણ કોને કહેવાય? વિશેષ ગુણ એને કહેવાય કે જે ગુણો બધા જ દ્રવ્યમાં ના હોય પણ પોત પોતાના દ્રવ્યમાં હોય. એટલે કે છ માંથી સમજો બે દ્રવ્યમાં એ ગુણ જોવામાં આવે છે, અથવા ચારમાં જોવામાં આવે છે, પાંચમાં જોવામાં આવે છે, પણ બધા છ એ છ માં જોવામાં આવતો નથી. જેવી રીતના ફોર એક્ઝામ્પલ ક્રિયાવતી શક્તિ એટલે કે ગમન કરવાની શક્તિ. તો ગમન કરવાની શક્તિ ફક્ત જીવ અને પૂતગલ બે જ દ્રવ્યમાં જોવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ, આ ચાર દ્રવ્યમાં ગમન કરવાની શક્તિ જોવામાં આવતી નથી. માટે ક્રિયાવતી શક્તિને વિશેષ ગુણ કહેવાય છે. ખ્યાલ આવ્યું કે નહીં? કાં તો વિશેષ ગુણ એક જ દ્રવ્યમાં હોય પોતપોતાના દ્રવ્યમાં, જેવી રીતના જીવમાં જ્ઞાન ગુણ છે, ઉદ્ગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, એ બધા વિશેષ ગુણ છે. કાં તો બે ત્રણ ચાર અથવા પાંચ દ્રવ્યમાં હોય એને પણ વિશેષ ગુણ કહેવામાં આવે છે. બરાબર? ચલો હવે મને કહો કે આ સામાન્ય ગુણ કેટલા છે દરેક દ્રવ્યમાં અને વિશેષ ગુણ કેટલા છે. બરાબર? દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણ કેટલા અને વિશેષ ગુણ કેટલા? આપણે જોયું ટોટલ નંબર ઓફ ગુણ કેટલા છે? અનંતાનંત, અનંતાનંત, એનો કોઈ અંત નથી એટલા. તો એમાંથી સામાન્ય કેટલા અને વિશેષ કેટલા? જો અનંત ગુણમાંથી અનંત ગુણ સામાન્ય છે અને અનંત વિશેષ છે. બે ગુણ સરખા અનંત છે, ખ્યાલ આવે છે ને? કોઈ વધારે અનંત અને કોઈ ઓછું અનંત એમ નહીં. સામાન્ય ગુણો પણ અનંત અને વિશેષ ગુણો પણ અનંત. ખ્યાલ આવે છે ને? સામાન્ય ગુણ એ શું પ્રૂવ કરે છે? સામાન્ય ગુણ એ વિશ્વમાં દ્રવ્યની જે સત્તા છે ને, સત્તા ડિફાઇન કરે છે વિશ્વમાં. જેવી રીતના આપણે બધા મનુષ્ય છે બરાબર, તો આપણે બધા મનુષ્યમાં અમુક કોમનાલિટીઝ છે કે નહીં? કોમનાલિટીઝ શું છે કે ભાઈ બધા મનુષ્યને બે જ આંખ હોય છે, ખ્યાલ આવ્યો કે નહીં? બે જ કાન હોય છે, એક જ જીભ છે, બોલવાની શક્તિ છે, બરાબર ને? એ આપણા મનુષ્યની કેરેક્ટરિસ્ટિક. આપણે બધા બે પગ ઉપર ચાલીએ છીએ, તો એ મનુષ્યમાં આ બધી સામાન્ય વસ્તુઓ જોવામાં આવે છે. હવે વિશેષતા શું છે ભાઈ? વિશેષતા એ છે કે ભાઈ કોઈ સપોઝ આંધળું હોય, જોવાની શક્તિ ના હોય, તો આમ તો મનુષ્યમાં જોવાની શક્તિ હોય છે, પણ એ ભલા માણસમાં એ શક્તિ નથી. ખ્યાલ આવે ને? કોઈ બહેરું હોય તો આમ તો શક્તિ હોય છે, પણ એમાં એ શક્તિ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ વિશેષતા છે. ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે હું જીવ દ્રવ્ય છું, હું જીવ દ્રવ્ય છું, અને આ પેન ઉદ્ગલ દ્રવ્ય છે. તો અમારા બે માં કોમનાલિટી શું છે? સામાન્ય વસ્તુઓ શું છે? કે ભાઈ એના પરમાણુ પણ એક્ઝિસ્ટ કરે છે વિશ્વમાં, એ પણ અનાદિ અનંત છે, હું પણ અનાદિ અનંત છું. ખ્યાલ આવ્યો કે નહીં? એનામાં પણ દ્રવ્ય ગુણ પર્યાય છે, મારામાં પણ દ્રવ્ય ગુણ પર્યાય છે. આ પૂતગલમાં પણ ક્રિયાવતી શક્તિ છે, જો આ પેન મૂવ થાય છે. મારામાં પણ ક્રિયાવતી શક્તિ છે, જો આત્મા પણ મૂવ થાય છે ને, શરીરના પરમાણુ જયારે મૂવ થાય ત્યારે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ બધું સામાન્ય ગુણો, આ ક્રિયાવતી શક્તિને છોડીને, તો એ બધા સામાન્ય ગુણો છે. વિશેષ ગુણો શું કહેવાય? કે ભાઈ આ પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, એ જડ પદાર્થ છે, ભૌતિક છે, દેખાય છે. આત્મા ક્યાં દેખાય છે? ખ્યાલ આવે ને? આંખેથી આત્મા દેખાતો નથી, અમૂર્તિક છે, એનામાં સ્પર્શ ગંધ વર્ણ નથી. એ બધા વિશેષ ગુણો છે. તો સામાન્ય કેટલા? સામાન્ય પણ અનંત, અને વિશેષ કેટલા? વિશેષ પણ અનંત. હવે આટલા અનંત ગુણો છે, અને આ મનુષ્ય ભાવમાં આપણે તો પણ અલ્પ જ્ઞાની છે. ખ્યાલ આવે ને? આપણું જ્ઞાન કેટલું છે? લિમિટેડ છે. આપણને યાદ કરવાના કે 47 શક્તિના નામ યાદ કરો, તો એમાં પણ જરા કામ ભૂલી જવાય. ખ્યાલ આવે ને? યાદ રહેતા નથી. કેમ યાદ રહેતા નથી? આપણું જ્ઞાનનો ક્ષયોક્ષમ જે છે, જીવના જ્ઞાનનો ક્ષયોક્ષમ એ લિમિટેડ છે, જ્ઞાનની શક્તિ લિમિટેડ છે. તો આચાર્ય ભગવાને આપણા પર અત્યંત કૃપા કરીને શું કર્યું? કે ભાઈ આપણને પહેલા 6 ગુણો ના નામ આપ્યા, કે આ 6 સામાન્ય ગુણો એને તમે સમજો. કયા છે 6 સામાન્ય ગુણ? જો બધા સાથે નામ લેશું તો આપણને યાદ રહી જાય. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ. ફરીથી, અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ. ખ્યાલ આવ્યો ને? જો આના સિવાય પણ સામાન્ય ગુણો ઘણા બધા છે. જેવી રીતના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે ને, આપણે વીર્ય ગુણ છે ને જીવમાં, તો વીર્ય ગુણ તો દરેક પદાર્થમાં હોય છે. દરેક પદાર્થ પોતપોતાની, વીર્ય એટલે શક્તિ, તો પોતાની શક્તિથી પોતાના સ્વરૂપની રચના પોતાની પર્યાયમાં કરે છે કે નહીં? તો આવા પણ બીજા ઘણા સામાન્ય ગુણો છે, પણ અત્યારે આપણે એની ચર્ચા નહીં કરી. આપણે તો પ્રાથમિક પ્રશ્નોત્તર માળા ભણીએ છીએ ને, તો જો આ 6 સામાન્ય ગુણોની ચર્ચા આપણે કરશું. આમ તો આપણી બહુ ડિટેલમાં થઈ ગઈ છે પહેલા, આપણે જસ્ટ 5 મિનિટમાં એમની પરિભાષા, એને જાણવાથી લાભ, અને ન જાણો તો શું દોષ આવે એટલું આપણે જાણશું. સૌથી પહેલું જો, અસ્તિત્વ ગુણ. અસ્તિત્વ ગુણ કોને કહે છે? તો જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ થતો નથી અને કદી ઉત્પન્ન થતા નથી, તેને અસ્તિત્વ ગુણ કહે છે. આ તો આપણે ન્યૂટન ભાઈ સાહેબ જે છે, એમણે એમનો લો આપ્યો છે કે ભાઈ મેટર કેનોટ બી ક્રિએટેડ ઓર કેનોટ બી ડિસ્ટ્રોઈડ. એ તો હમણાં નવું નવું છે ને, ન્યૂટન તો હમણાં 300-400 વર્ષ પહેલા થઈ ગયા. અને આપણા આચાર્ય ભગવાને અસ્તિત્વ ગુણ ક્યારે કહ્યો હતો? કે આપણા શાસ્ત્રોમાં અસ્તિત્વ ગુણ તો હજારો વર્ષોથી ચાલી રહ્યો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જૈન સિદ્ધાંતોને સમજીને આપણે સાયન્સથી કમ્પેર ન કરવું, પણ ઊંધું કરવું. આપણે એમ જોવું કે અચ્છા હા સાયન્સ વાળા હજી આટલા પાછળ રહી ગયા છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણા સિદ્ધાંત થી આપણને વસ્તુ સ્વરૂપ સમજાય છે. ફરીથી તો અસ્તિત્વ કોણ કોને કહેવાય? જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ નથી થતો અથવા અભાવ નથી થતો અને કોઈથી ઉત્પન્ન નથી થતા તેને અસ્તિત્વ ગુણ કહે છે. તો આ જાણવાથી શું ફાયદો થયો? આ જાણવાથી મેઇન ફાયદો શું થયો? જ્યારે જીવ અનાદિ અનંત છે, કેમ કે મારામાં અસ્તિત્વ ગુણ છે, સામાન્ય ગુણ છે, મારો ક્યારે નાશ થયો નથી અને હું કોઈથી ઉત્પન્ન થવાનો નથી, એનો મતલબ શું થયો? મને કોઈ જીવાડી શકતું નથી, મને કોઈ મારી શકતું નથી. ખ્યાલ આવે છે ને? જીવને મરણનો ભય, સાત પ્રકારના ભય હોય ને, મરણનો ભય, આ લોકનો ભય, પરલોકનો ભય, અગુપ્તિનો ભય, આજી સાત પ્રકારના ભય છે ને, બધા જ ભય આપણા દૂર થઈ જાય છે. કેમ કે જીવનું કોઈ ભલું બુરું કઈ કરી શકતું નથી. જીવ પોતાના અસ્તિત્વ ગુણથી છે. ગુરુદેવ શ્રી કે ને, છે ને, જે વસ્તુ છે એ તો અસ્તિ છે, સત્ય છે. અને સત્યને કોના રક્ષણની જરૂરત છે? કોણ રોકે, કોણ રાખે અને કોણ એને મારે? ખ્યાલ આવ્યો કે નહીં? જે પદાર્થ પોતે જ સત્ય છે તો એને કોઈ બીજો પદાર્થ એને કરે, એને ભોગવે, એ બધું ક્યાંથી આવે? ખ્યાલ આવે છે ને? તો ખાલી ભય દૂર થાય છે એમ નહીં, પણ જીવને પોતાની સ્વતંત્રતાનો વિશ્વાસ આવે છે. કેમ કે જીવ પોતે પોતાની જ રીતે પોતાના જ દોષોને કરે છે અને એના ફળ ભોગવે છે, અને પોતાના જ દોષોને દૂર કરીને સુખી પણ થાય છે. તો જીવની સ્વતંત્રતા, પછી કોઈ મારું ભલું બુરું કરી શકતું નથી, કોઈ મને મારી જીવાડી શકતું નથી, જીવના બધા ભયો દૂર થાય છે, આ બધા અસ્તિત્વ ગુણને જાણવાના લાભ છે. અસ્તિત્વ ગુણને જો ન માનો તો શું પ્રોબ્લેમ આવે? જેવી રીતના બુદ્ધિઝમમાં એ વસ્તુઓને ક્ષણિક માને છે, એને ક્ષણિકવાદ પણ કહેવાય છે, કે દરેક વસ્તુ ક્ષણિક છે, એમાં કોઈ ત્રિકાળી વસ્તુ નથી. તો જો બધી વસ્તુને ક્ષણિક માનવામાં આવે તો શું દોષ આવે છે? કે દોષ એ આવે કે વર્તમાનમાં જે હું કંઈક સારા કામ કરી રહ્યો હોઉં તો એના ફળ કોને મળશે, કે ભવિષ્યમાં જયારે એના ફળ મળશે ત્યારે તો હું છું જ નહીં, હું તો ક્ષણિક હતો, મારો તો નાશ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? અથવા ભૂતકાળમાં આપણે જો કોઈ દોષ કર્યા હોય તો એના દોષ વર્તમાનમાં આપણને, એના ફળ આપણને મળે જ નહીં, એવું હોય તો દરેક જીવ પાપમાં જ જોડાઈ જશે. કેમ કે એના ફળ તો કઈ ભોગવવાના નથી. ખ્યાલ આવે છે કે નહીં? અસ્તિત્વ ગુણ આપણને શું બતાવે છે? કે દરેક જીવ અનાદિ અનંત છે અને પોતાના જ કરેલા પરિણામોનું ફળ ભોગવે છે. જો અસ્તિત્વ ગુણ માનવામાં ન આવે તો એનો મતલબ કોઈ બીજા આપણના પરિણામ કરી આપશે અથવા કોઈ બીજા આપણું ભલું બુરું કરી આપે. ખ્યાલ આવે છે કે નહીં? વિશ્વના કરતા કોણ? આ વિશ્વની રચના કોણે કરી? આ વિશ્વ પણ સ્વયં સિદ્ધ પોતાની સત્તાથી એક પદાર્થ છે કે નહીં? વિશ્વના દરેકે દરેક દ્રવ્ય પોતાની સત્તાથી, પોતાના અસ્તિત્વ ગુણથી અનાદિ અનંત છે. જો એમ માનવામાં ન આવે તો એમ માનવું પડશે કે ભાઈ વિશ્વની રચના કોઈએ કરી, આ પદાર્થ અનાદિ અનંત નથી, કોઈએ ક્રિએટ કર્યા છે. અથવા ક્યારેક એ પદાર્થ ઉત્પન્ન થયા તો નેચરલી ક્વેશ્ચન આવે કે ક્યારેક જો એ પદાર્થ ઉત્પન્ન થયા તો એનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું? અથવા કોઈએ ક્રિએટ કર્યા તો એ ભાઈ ક્યાંથી આવ્યા જેને ક્રિએટ કર્યા? ખ્યાલ આવે છે ને? તો ક્યારેક ને ક્યારેક તો કોઈક ને કોઈક તમે એ આઈટરેશનમાં જતા જાઓ, એ પરંપરામાં તમે વિચાર કરતા જાઓ, તો કાં તો એ સામગ્રી કે જેમાંથી આ પદાર્થ બન્યા, છ પદાર્થ, એ અનાદિ અનંત હોવી જોઈએ, કાં તો એ રચયિતા વિશ્વના, એ કરતા ધરતા, એ અનાદિ અનંત હોવા જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અનાદિ અનંતતા તો માનવી જ પડે, એના સિવાય કોઈ છુટકારો નથી, બીજી કોઈ થિયરી બેસતી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? અને અનાદિ અનંતતા માનવાથી દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ સિદ્ધ થાય છે. અસ્તિત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય અનાદિ અનંત છે. ચલો આગળ જઈએ. બીજો વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ ગુણ શું કહે છે? કે દરેક દ્રવ્યમાં જે શક્તિના કારણે દરેક દ્રવ્યમાં પોતાનું અર્થક્રિયાકારિત્વ હોય. અર્થક્રિયાકારિત્વ એટલે શું? કે દરેકે દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. પ્રયોજનભૂત એટલે કે જે પદાર્થનો જેવો નેચર છે એવું એ કાર્ય કરે છે, એને વસ્તુત્વ ગુણ કહે છે. જેવી રીતના આપણે પ્રતિક્રમણની બુકમાં આવે છે ને, છ પદના પાઠમાં, કે વિષ ખાવાથી વિષનું ફળ મળે, તમે ઝેર ખાવ તો ઝેર જેવું ફળ મળે, તમે માણસ મરી જાય. સાકર ખાવાથી સાકરનું ફળ મળે, સાકર ખાવ તો ટેસ્ટ કેવો આવે? સ્વીટ જ આવે, કઈ ખાટો ન આવે, તીખો ન આવે. ખ્યાલ આવે છે ને? તો કેમ એવું થાય છે? કેમ કે દરેક પદાર્થ પોતપોતાની પ્રોપર્ટીઝ અનુસાર એની પર્યાયમાં એનું કામ થાય છે. જેવી પદાર્થની પ્રોપર્ટી છે એવું પરિણમન પદાર્થમાં થાય છે. જેવી રીતના જીવમાં જ્ઞાન ગુણ છે તો જીવની જાણવાની શક્તિ છે. પૂતગલમાં જ્ઞાન ગુણ નથી તો પૂતગલમાં જાણવાની શક્તિ નથી. પૂતગલમાં કેવી શક્તિ છે? તો પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ શક્તિ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જે પદાર્થની જે શક્તિ હોય એ અનુસાર એ પદાર્થ કાર્ય કરે છે. એને કારણે કે એમાં વસ્તુત્વ ગુણ છે, માટે વસ્તુત્વ ગુણને કારણે પદાર્થને વસ્તુ પણ કહેવાય છે. અસ્તિત્વ ગુણને કારણે પદાર્થને સત કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વસ્તુત્વ ગુણ જાણવાથી શું ફાયદો થયો? ફાયદો એ થયો કે અરે, દરેક પદાર્થ પોતપોતાનું કાર્ય કરે છે. કેમ કે દરેક પદાર્થની જેવી કેપેબિલિટી હોય એવું કાર્ય તે કરે. જીવમાં જાણવાની કેપેબિલિટી છે તો જીવ જ્ઞાન કરે છે. હવે પેલા બિચારા કર્મ, કર્મ તો પૂતગલ છે. એ પૂતગલમાં જાણવાની શક્તિ ક્યાં છે? એ પૂતગલમાં જ્ઞાન ગુણ જ ક્યાં છે? જો એનામાં નથી જ્ઞાન ગુણ, એનામાં શક્તિ નથી, તો એ જીવને શું જ્ઞાન કરાવી આપે? ખ્યાલ આવ્યો ને? જો એનામાં કર્મમાં જ્ઞાન કરવાની શક્તિ નથી તો જ્ઞાનને રોકવાની શક્તિ ક્યાંથી આવે? તો જીવમાં કેવળ જ્ઞાન નથી થઈ રહ્યું. કેમ? ઉપચારથી ભલે આપણે કહીએ કે કેવળ જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે માટે, પણ એ ઉપચાર છે. ઇન રિયાલિટી કર્મ જીવનું કાંઈ કરી ધરી શકતું નથી. કેમ કે કર્મમાં તેનો વસ્તુત્વ ગુણ છે, એ પોતાના સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ કાર્ય કરે છે, અને જીવમાં એનો વસ્તુત્વ ગુણ છે, એ પોતાનું જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ કાર્ય કરે છે. જો વસ્તુત્વ ગુણને માનવામાં ન આવે તો પ્રોબ્લેમ શું આવે? કે ભાઈ, તો દરેક પદાર્થ એકબીજાનું કાર્ય કરવા માંડે, કોઈ પોતપોતાનું કાર્ય ના કરે, દરેક પદાર્થ એકબીજાનું કાર્ય કરે તો વિશ્વમાં કેટલું કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? કે મારે કોનું કાર્ય કરવાનું? આટલા બધા પૂતગલ પરમાણુ છે, એમાંથી કયા પૂતગલનું કાર્ય હું કરું? કે હું આકાશનું કરું, કે હું કાળનું કરું? અચ્છા, હું એ બધાનું કરું છું તો એટલી વારમાં મારું કાર્ય કોણ કરે? મારું કાર્ય કરવા માટે કોઈ બીજા પૂતગલને લાવવા પડે કે આકાશકાળને લાવવા પડે? ખ્યાલ આવે છે કે નહીં? તો વિશ્વમાં આખું કન્ફ્યુઝન થઈ જાય. પણ એવું નથી, આપણું વિશ્વ બહુ જ સિસ્ટમેટિકલી ઓર્ગેનાઇઝ છે અને સ્વયં સિદ્ધ ઓર્ગેનાઇઝ છે. ખ્યાલ આવ્યો? ચલો ત્રીજો શું છે? દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે. દ્રવે, દ્રવે એટલે આમ વાઇબ્રેટ ટાઈમ કે દ્રવે છે. દરેકે દરેક પદાર્થ પોતાની અવસ્થા નિરંતર બદલતી રહે છે. જેવી રીતના વિશ્વમાં અનંત પદાર્થો છે, એ અનંતે અનંત પદાર્થ કોઈક ને કોઈક ફોર્મમાં તો છે ને, કોઈક ને કોઈક અવસ્થામાં છે ને. હવે એ દ્રવ્ય અને ગુણ ત્રિકાળી અનાદિ અનંત ત્રણેય કાળ સેમ રહેવા વાળા હોવા છતાં એની વર્તમાન પર્યાય જે અમુક જાતની છે એ વર્તમાન પર્યાયો નિરંતર બદલતી દેખાય છે. દરેકે દરેક પદાર્થ જે છે વિશ્વનો, એનો ડ્યુઅલ નેચર છે. ડ્યુઅલ નેચર છે એટલે શું? કે એ પદાર્થ સ્વભાવથી ત્રણેય કાળ રહેનારો છે અસ્તિત્વ ગુણને કારણે, પણ પર્યાયમાં નિરંતર બદલતો પણ રહે છે. ખ્યાલ આવે ને? કેને કારણે? દ્રવ્યત્વ ગુણને કારણે. જો પર્યાય બદલતી ન રહે તો શું દોષ આવે? જો પર્યાય બદલતી ન રહે એટલે કે દ્રવ્યત્વ ગુણને ન માનીએ તો શું દોષ આવે? અરે આખું વિશ્વ ફ્રીઝ થઈ જાય, સ્ટેચ્યુ થઈ જાય, ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે કોઈ પર્યાયને ક્યારે બદલવાનું નથી. એનો મતલબ જે સિદ્ધ ભગવાન છે એ સિદ્ધ જ રહ્યા કરે, એટલે એ સુખી જ રહ્યા કરે. જે બિચારો નિગોદમાં છે એ દુઃખી જ રહ્યા કરે, એને ક્યારે બહાર આવવાનો મોકો જ ન મળે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલતી રહે છે, ઉદગલની અવસ્થાઓ પણ નિરંતર બદલતી રહે છે. આ પેન છે અત્યારના નવી છે, ખ્યાલ આવે છે ને? સીલ બ્રેક જ નથી થયું હજી, એકદમ સાવ નવી નવી છે. પણ બે પાંચ વર્ષમાં તો જૂની થશે કે નહીં? તો જૂની થાય છે તો બે પાંચ વર્ષે જૂની થાય છે કે દર મોમેન્ટે જૂની થતી જાય છે? દર ક્ષણે આ શરીર જે છે, તો પહેલા બાળક હતો, હવે યુવાન થયું, પછી વૃદ્ધ થશે, તો શું એ આમ સ્ટેપ ચેન્જ થાય છે? સ્ટેપ ચેન્જ નથી થતું, દર સમયે એની અવસ્થાઓ બદલતી રહે છે. ખ્યાલ આવે છે ને? આ દરેક પરમાણુ, દરેક દ્રવ્ય દર સમયે બદલતો રહે એ કોને કારણે? દ્રવ્યત્વ ગુણને કારણે. તો આ જાણવાથી આપણને શું ફાયદો થયો? પહેલો ફાયદો કે ભાઈ મારી અવસ્થા છે ને એ દર સમયે બદલતી રહે છે, તો કોઈ ટેન્શન લેવાની જરૂરત જ નથી. અત્યાર સુધી જો અનાધિકારથી જીવ દુઃખી હોય તો એ દુઃખને દૂર કરવા માટે ટાઈમ કેટલો જોઈશે? એક જ સમયનો ટાઈમ જોઈશે. કેમ કે અવસ્થા નિરંતર બદલતી રહે છે. દુઃખની અવસ્થા દૂર થઈ, સુખની અવસ્થા પ્રગટ થઈ અને જીવ સુખી થયો. ખ્યાલ આવે છે કે નહીં? વર્તમાનમાં જો અંશે સુખી હોય, ખાલી સમ્યક દ્રષ્ટિ હોય, તો પૂર્ણ સુખી ક્યારે થશે? અરે એ અવસ્થા પણ બદલાઈ જશે અને પોતે પૂર્ણ સુખી પણ થઈ જશે. ખ્યાલ આવે છે ને? અથવા આપણે લૌકિકમાં એક્ઝામ્પલ લઈએ, સપોઝ આપણને ઘર મકાન આદિ ગાડી આદિ બહુ વાલું હોય, આપણું આ શરીર બહુ વાલું હોય કે ભાઈ આમાં ક્યારે ઓલા પિમ્પલ્સ ન પડે, ક્યારે ઝુરીઓ ન થાય, આ વાળ ક્યારે વ્હાઈટ ન થાય, પણ ભાઈ સાહેબ દરેક દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલતી રહે છે. આપણા પ્રમાણે કઈ ચાલતું નથી. ખ્યાલ આવે છે ને? આ શરીર કઈ આપણા પ્રમાણે ચાલવાનું નથી, એ એની રીતે ચાલે છે. એ એના વસ્તુત્વ ગુણથી પોતાનું કાર્ય કરે છે અને નિરંતર પોતાની અવસ્થાઓ બદલતી રહે છે દ્રવ્યત્વ ગુણને કારણે. ખ્યાલ આવે છે ને? એટલે કોઈ અન્ય દ્રવ્ય પર મોહ કરીને કાંઈ ફાયદો નથી. જીવે પોતાનું સ્વરૂપ સમજીને, પોતાનું સ્વરૂપ સમજીને દરેક જીવે પોતાના આત્માને માનવો જોઈએ, જાણવો જોઈએ અને એમાં જ અનુભવ કરવો જોઈએ. એને સમ્યક રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહેવાય છે અને એ જ સુખી થવાનો ઉપાય છે. બરાબર, ચાલો આગળ જઈએ. ચોથો ગુણ પ્રમેયત્વ ગુણ. ચોથો ગુણ શું છે? પ્રમેયત્વ ગુણ. પ્રમેયત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિને કારણે દ્રવ્ય કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને. જે શક્તિને કારણે દ્રવ્ય કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને, એટલે કે દરેકે દરેક દ્રવ્યમાં જો કેવડી ભગવાન તો લોકાલોકને જાણે જ છે, પણ એની સામે દરેક દ્રવ્યમાં પણ કોઈકને જણાય એવી શક્તિ છે. ખ્યાલ આવે છે કે દરેક દ્રવ્યમાં એવી શક્તિ છે કે કોઈના ને કોઈના જ્ઞાનમાં જણાય? જો એવી શક્તિ ન હોય, જો એવી શક્તિ ન હોય તો શું પ્રોબ્લેમ આવે? અરે પ્રોબ્લેમ એ આવે કે આ દ્રવ્ય એનામાં એવી શક્તિ છે કે કોઈને જણાય જ નહીં, તો પછી ખબર કેવી રીતે પડે કે દ્રવ્ય છે કે નથી? ખ્યાલ આવ્યો ને? વિશ્વમાં એ દ્રવ્ય છે કે નહીં, એની સત્તા છે કે નહીં, ખબર કેવી રીતે પડે? માટે દરેકે દરેક દ્રવ્યમાં પ્રમેયત્વ નામની શક્તિ છે કે દરેકે દરેક દ્રવ્ય કોઈને કોઈને જણાય છે. આ જાણવાથી ફાયદો શું થયો? અરે ફાયદો એ થયો કે ધ્યાનથી સાંભળજો ભાઈ, આપણી કોઈ વસ્તુ ગુપ્ત રહેતી નથી કે ભાઈ છુપી રીતે મનમાં કોઈના પ્રત્યે જૂઠું બોલવું, માયાચારી કરવી, મનમાં કોઈને ગાળો આપવી, ભલે મોઢેથી હસવું આમ સરસ મજાનું, અંદર કોઈને ગાળો આપવી, અરે ભાઈ આ આપણા કોઈ પરિણામ છુપા રહેતા નથી, કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બની રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? વિચાર તો કરો, આપણા પરિણામો જાણીને એ પર્સનને કેવું, જે કેવડી ભગવાન છે એમને કેવું થતું હશે, કેવું થતું હશે એટલે કે આપણા જ્ઞાનની આપણા દોષોની કેવી છબી એમની સામે પ્રગટ છે. તો એવું શું કામ ન કરીએ કે આપણે આપણા દોષોને જ દૂર કરીને આપણું ચિત્તને નિર્મળ કરવાની કોશિશ કરીએ. ખ્યાલ આવે છે ને, જ્યાં આપણું ચિત્ત નિર્મળ હોય તો કોઈના ને કોઈના જ્ઞાનમાં એ નિર્મળતા જ ઝલકે છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે તો હમણાં ઉત્તમ ક્ષમા ગઈ ને, આપણે ઉત્તમ ક્ષમા એટલે શું કે વિશ્વના દરેકે દરેક દ્રવ્યને આપણે ક્ષમા ભાવથી, કોઈ પણ ક્રોધ માન માયા લોભ કશાય ભાવથી મુક્ત થઈને આપણે એમને ક્ષમા કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે જોયું પ્રમેયત્વ ગુણ. હવે આગળ વધીએ, પાંચમો છે અગુરુ લઘુત્વ ગુણ. અગુરુ લઘુત્વ ગુણ કોને કહેવાય? તો જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નથી થતું, એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતું, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને છૂટા પડી જતા નથી, એને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. આ અગુરુ લઘુત્વ ગુણ શું છે? એ અગુરુ લઘુત્વ ગુણ એ જાણે દ્રવ્યનું એક બંધારણ રાખી મૂકે છે. જેવી રીતના આપણે ગ્લુ હોય ને, ગ્લુ, એ ગ્લુ શું કરે છે? બે વસ્તુને ચિપકાવીને રાખે છે ને. એવી રીતના અગુરુ લઘુત્વ ગુણનું કાર્ય શું? કે આખું દ્રવ્ય જેવું છે એવું એમ ને એમ એને રાખી મૂકે છે. ખ્યાલ આવે છે ને? દ્રવ્યમાં ક્યારેય ટુકડા થઈને જુદા થઈ જતા નથી, અથવા એ ચેન્જ થઈને બીજામાં જ રૂપાંતર થઈ જતું નથી, કન્વર્ટ થઈ જતા નથી. કેમ નહીં? કેમકે દરેકમાં અગુરુ લઘુત્વ ગુણ છે. જો એવું ન માનવામાં આવે તો શું પ્રોબ્લેમ થાય? કે ભાઈ આ વિશ્વમાં આપણે કીધું છ દ્રવ્ય છે, કેવી રીતના ખબર પડી? વર્તમાનમાં છ છે, કદાચ ભૂતકાળમાં કોઈ કન્વર્ટ થઈ ગયું હોય, પાંચમાંથી છ થયા હોય, ટુકડા થઈ ગયા હોય. ખ્યાલ આવે છે કે નહીં? અથવા પહેલા દસ હોય ને મર્જ થઈને છ થઈ ગયા હોય. પણ ના, એવી કોઈ વ્યવસ્થા નથી. વિશ્વમાં અગુરુ લઘુત્વ ગુણની સત્તાને કારણે દરેકે દરેક દ્રવ્ય જેવો છે એવો જ અનાદિકાળ સુધી રહે છે. એટલું જ નહીં, આ બધા જીવ દ્રવ્ય છે સમાન છે. સમાન એટલે સિમિલર છે, સેમ નથી પણ સિમિલર છે. તો એનાથી આપણને શું શીખ મળી? જ્યારે જીનેન્દ્ર ભગવાન અને મારામાં કોઈ ડિફરન્સ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કેમકે અગુરુ લઘુત્વ ગુણને કારણે આ આત્મામાં જેટલા ગુણો છે એટલા જ ગુણો અરિયંત ભગવાનમાં પણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અગુરુ લઘુત્વ ગુણને જાણવાથી જીવને પોતાની સત્તાનું મહાત્મ્ય ખ્યાલમાં આવે છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન રહેતો નથી, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ શકતો નથી. કેમકે અગુરુ લઘુત્વ ગુણ છે બધામાં. જો એક બીજા રૂપ ન થઈ શકે તો બીજાનું કાર્ય કેવી રીતના કરી શકે? માટે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કઈ કાર્ય કરી શકતો નથી. ખ્યાલ આવે છે ને? આ એક એક સામાન્ય ગુણ એટલા સૂક્ષ્મ છે, એમાં એટલું બધું માલ ભરેલો છે. એ માલ તમે ઇન્ડિપેન્ડન્ટલી સાંભળો, ઘણા બધા આપણી પાસે સ્વાધ્યાય અવેલેબલ છે. પંડિત સુમંત પ્રકાશજીના પણ બહુ સરસ આ છ સામાન્ય ગુણો પરના પ્રવચનો છે, એ તમે સાંભળજો. આપણા હેમંતભાઈના પણ આ છ સામાન્ય ગુણ પર પ્રશ્નોત્તર મળવાના અત્યંત સુંદર પ્રવચનો છે. આ બધું સાંભળવા યોગ્ય છે વિશેષ ડિટેલમાં. ખ્યાલ આવે છે? અત્યારે તો આપણે સમરી કરી રહ્યા છે. ચલો આગળ વધીએ. છઠ્ઠો ગુણ કયો જોયો આપણે? પ્રદેશત્વ ગુણ. પ્રદેશત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિને કારણે દરેકે દરેક દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય એને પ્રદેશત્વ ગુણ કહે છે. જે શક્તિને કારણે દરેક દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. કોઈ ને કોઈ આકાર હોય એનો શું મતલબ? આકાર હોવો એનો મતલબ કે દરેક દ્રવ્યની કંઈક ને કંઈક સીમા છે, કોઈક ને કોઈક બાઉન્ડ્રી છે દરેક દ્રવ્યની. એ બાઉન્ડ્રીની બહાર એ દ્રવ્યનું કોઈ અસ્તિત્વ નથી, અને બાઉન્ડ્રીની અંદર એ દ્રવ્યનું પૂરેપૂરું અસ્તિત્વ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો પ્રદેશત્વ ગુણ આપણને શું કહે છે? કે નાનું હોય કે મોટું હોય, હા, જીવ પેલા વાયરસ જેટલો એકદમ સૂક્ષ્મ હોય, કે આ મનુષ્ય જેટલો મોટો હોય, કે એટલે હાથી ને મહામચ્છર જેવો મોટો થઈ જાય, આકાર થી કઈ ફરક પડતો નથી ગુણોમાં, ખ્યાલ આવે છે ને? જેટલા અનંત ગુણો એ વાયરસ માં છે એટલા જ મારામાં છે ને એટલા જ હાથીમાં છે. આપણે જૈન ધર્મ પ્રમાણે સાઈઝ ડઝ નોટ મેટર, ખ્યાલ આવે છે ને? આદિનાથ ભગવાન ની કાયા 500 ધનુષ ની, એટલું મોટું શરીર, અને મહાવીર ભગવાન ની 7 હાથ ની, આપણા જેટલી લગભગ, આપણા જેટલી જરાક મોટી, ખ્યાલ આવે છે કે નહીં? તો પણ બે ના આનંદ માં કેટલો ફરક છે કે બે માં સિમિલર આનંદ છે, ખ્યાલ આવે છે ને? બે માં કેવળ ના બે અનંત સુખ ને ભોગવી રહ્યા છે. તો પ્રજેશત્વ ગુણ થી શું જાણવા મળ્યું કે દરેક દ્રવ્ય ની સીમા છે અને સીમા ની અંદર એ પોતાનું કાર્ય કરી શકે છે, સીમાની બહાર એ પોતાનું કાર્ય કરી શકતો નથી, કેમ કે ત્યાં એની સત્તા જ નથી, ખ્યાલ આવે? આવી રીતના આપણે 6 સામાન્ય ગુણોની ચર્ચા કરી. હવે જો આ પ્રશ્નોત્તર માળાના ગુણ અધિકારમાં 6 સામાન્ય ગુણ થઈ ગયા, એના પછી વિશેષ ગુણોની ચર્ચા આવે છે. તો જો આપણે વિશેષ ગુણ પર થોડું ગ્લિમ્સ આપણે જોઈએ. કયા કયા દ્રવ્ય જોયા? આપણે 6 દ્રવ્ય જોયા, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તો આ 6 દ્રવ્યમાં વિશેષ ગુણનું પર્પસ શું? હા, વિશેષ ગુણનું પર્પસ શું છે? વિશેષ ગુણ જ એને કહેવાય જે દરેક દ્રવ્યમાં પોત પોતાના હોય. તો પોત પોતાના હોય એનો મતલબ એ દરેક દ્રવ્યને ડિફરન્શિયેટ કરે છે. સામાન્ય ગુણ શું કરે છે? કે વિશ્વમાં દ્રવ્યની સત્તા છે એ પ્રૂવ કરે છે. અને વિશેષ ગુણ શું કરે છે? એમાં ડિફરન્શિયેટ કરે છે. જેવી રીતના સમજો, આપણે એક બાસ્કેટમાં ઘણા બધા ફ્રૂટ્સ હોય, તો એ ઘણા બધા ફ્રૂટ્સ છે તો એમાંથી કયું ફ્રૂટ કયું કેવી રીતના ખબર પડે? તો એ દરેક ફ્રૂટના લક્ષણ પરથી ખબર પડે છે, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના જાંબુ હોય, તો જાંબુ એનું લક્ષણ શું? કે ભાઈ એના પર્પલ કલરના હોય, એનાથી ખબર પડી જાય, ખ્યાલ આવે છે કે નહીં? અથવા પછી સમજો કે કેરી હોય, તો કેરીનું લક્ષણ શું? કે ભાઈ એ કેરીનો શેપ, એનો જે પર્ટિક્યુલર ટિપિકલ શેપ આવે એનું લક્ષણ, ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે સંતરું હોય, સંતરાનું લક્ષણ શું? કે જોઈને જ તમને ઓલું સ્મેલથી ખબર પડી જાય કે હા આ સંતરું છે, ખ્યાલ આવે છે ને? તો દરેક ફ્રૂટનું જે લક્ષણ છે એ લક્ષણ એ ફ્રૂટની વિશેષતા છે, એ વિશેષતા એ એના વિશેષ ગુણો છે. વિશેષ ગુણથી દ્રવ્યની સ્વતંત્રતા, એની ભિન્નતા સિદ્ધ થાય છે. હવે જેવી રીતના હું જીવ છું, મારા વિશેષ ગુણો અને આ પુદ્ગલ આ પેનના વિશેષ ગુણો કેવા છે? જુદા જુદા છે. પણ હું જીવ છું તો મારા વિશેષ ગુણો અને અરિયંત ભગવાન પણ જીવ છે તો એમના વિશેષ ગુણો કેવા છે? સેમ ટુ સેમ છે. સેમ ટુ સેમ એટલે સિમિલર છે, સેમ નથી. મારા વિશેષ ગુણો જુદા છે ને એમના જુદા છે, પણ જેવા ગુણો એમનામાં છે એવા જ ગુણો મારામાં છે. પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા કહે ને કે ભાઈ તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. અરે પ્રભુ, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. ભાઈ હું પરમાત્મા છું એ ક્યારે નક્કી થશે? કે જયારે તું પોતાને પરમાત્મા નક્કી કરીશ તો હું પરમાત્મા છું એમ નક્કી થશે. કેમ? કેમ કે તારામાં અને મારામાં કોઈ ગુણોમાં ભિન્નતા નથી. જેટલા અનંત ગુણ તારામાં એટલા જ અનંત ગુણ મારામાં, ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવમાં કયા કયા ગુણો છે વિશેષ ગુણો? તો જીવમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ, 47 શક્તિઓના નામ આપણે સમયસાર આદિ પરમાગમમાં આવે છે. એના સિવાય પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી બધી શક્તિઓના નામ એમના પ્રવચનોમાં અલગથી વર્ણન કર્યું છે, ખ્યાલ આવે છે? આ બધા જીવના વિશેષ ગુણો છે બધાને, એટલે પણ એમાં જીવના વિશેષ ગુણો રહેલા છે. જો આપણે થોડું થોડું બધા વિશે જોઈએ, જ્ઞાન ગુણનું કાર્ય શું છે? જાણવું. એના એના પ્રકાર કેટલા જ્ઞાન ગુણના? તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન. એ બધાના ભેદ પ્રભેદ તત્વાર્થ સૂત્ર આદિ પરમાગમમાં બહુ વિશેષ ડિટેલમાં છે, અને આ પ્રશ્નોત્તર માળામાં પણ છે, એ તમે વાંચજો, બરાબર? પછી દર્શન ગુણનું કામ શું છે? દર્શન ગુણનું કામ દેખવું, એક સામાન્ય અવલોકન, ખ્યાલ આવે છે ને? જો આપણને જ્ઞાન થાય ને કોઈ વસ્તુનું, કે સમજો આપણે અહીંયા બેઠા છે અને બેલ વાગી, બરાબર? બેલ વાગી તો આપણને કાનમાં સંભળાય, કર્ણેન્દ્રિયથી એક જ્ઞાન થયું. પણ જે જ્ઞાન થાય એની પહેલા એક સામાન્ય પ્રતિભાસ થાય કે કઈક આમ કઈક છે, એ કઈક છે જે સામાન્ય પ્રતિભાસ થયો ને એને દર્શન બો કહેવાય છે. તે દર્શનના પણ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન આદિ ભેદો છે. પછી સુખ ગુણ, સુખ ગુણ એટલે આનંદ, આનંદ ગુણ જે એમાં આનંદ જીવમાં રહેલો છે એ આનંદનું વેદન કરવું એને સુખ ગુણ કહેવાય છે. પછી જ્ઞાન દર્શન સુખ વીર્ય, વીર્ય એટલે પુરુષાર્થ, પુરુષાર્થ એટલે જેવો સ્વભાવ છે એ સ્વભાવની રચના પર્યાયમાં કરવી એને વીર્ય ગુણ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવો જીવનો સ્વભાવ, જીવનો સ્વભાવ જાણવું દેખવું, તો પર્યાયમાં ખાલી જાણતા દેખતા રહેવું જેવી રીતના અરિયંત ભગવાન જાણતા દેખતા રહે છે, મોહ આદિના પરિણામ ન કરવા, રાગ દ્વેષના પરિણામ ન કરવા, તો એને વીર્ય ગુણ કહેવાય છે. ખ્યાલ? વીર્ય એટલે સ્વભાવની રચના કરવી. ખરી રીતે તો રાગ દ્વેષના પરિણામ કરવામાં પણ ઊંધું વીર્ય કામ લાગે છે. ખ્યાલ આવે? એની ચર્ચા હમણાં નથી થતી. પછી ક્રિયાવતી શક્તિ, ક્રિયાવતી શક્તિ એટલે કાં તો ગમન કરવું કાં તો સ્થિર રહેવું. તો જીવ વર્તમાનમાં આમ અત્યારે આમ બેઠો હોય, સામાયિક આદિમાં, સામાયિક આદિમાં બેઠો હોય તો આમ સ્થિર છે, અને હાલતો ચાલતો હોય તો ગમન કરે છે. તો ગમનરૂપ ક્રિયા અથવા સ્થિરરૂપ ક્રિયા એ બે ક્રિયાવતી શક્તિની પર્યાય. વૈભાવિક શક્તિ, વૈભાવિક શક્તિ શું છે? કે આ જીવમાં જેવા ગુણો છે એ ગુણોથી વિપરીત પરિણમન થાય છે ક્યારેક ક્યારેક. કે જીવમાં ગુણ તો છે સુખ, એનો સ્વભાવ પરિણમન છે સુખી રહેવું, પણ દુખી છે અત્યારના વર્તમાનમાં સંસારી અવસ્થામાં. ખ્યાલ આવે છે ને? શ્રદ્ધા ગુણનું કામ શું છે? કે હું જીવ છું એમ માનવું, પણ એની બદલા શરીરને પોતાનું માને છે, તો આવું ઊંધું પરિણમન જે કરે છે એને વૈભાવિક શક્તિનું કાર્ય કહેવામાં આવે છે. એના સિવાય પછી ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, પ્રાણની ચર્ચામાં આવી છે, ભાવ પ્રાણ ને દ્રવ્ય પ્રાણ, બરાબર, એ બધું ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. હવે ચાલો આવો પૂદગલના વિશેષ ગુણો. પૂદગલના વિશેષ ગુણો કયા છે? તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આ પૂદગલના ચાર મેઇન વિશેષ ગુણો. સ્પર્શ એટલે શું? કે કોઈ પણ વસ્તુ આપણે અડીએ તો આપણને સ્પર્શનું જ્ઞાન થાય છે, ટેસ્ટ કરીએ તો રસનું જ્ઞાન થાય છે, ગંધ સૂંઘીએ તો ગંધનું જ્ઞાન થાય છે, અને એનો કંઈક ને કંઈક વર્ણ છે. ખ્યાલ આવે છે ને? જો કયો વર્ણ છે, કેવો સ્પર્શ છે, કેવો ટેસ્ટ છે, એની પર્યાય થઈ ગયો. પણ ધ ફેક્ટ કે એ પૂદગલમાં આવી શક્તિ છે કે એનામાં કંઈક ને કંઈક સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય એને એના ગુણો કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પછી પૂદગલમાં ક્રિયાવતી શક્તિ પણ છે, જો પેનનું ગમન થાય છે. પછી આ હાથ પગ હલે છે, આ શરીરના પરમાણુઓ હલે છે, એનું ગમન થાય, એ ક્રિયાવતી શક્તિ. ખ્યાલ આવે ને? પૂદગલમાં પણ વૈભાવિક શક્તિ છે, કેમ કે જે ઇન્ડિવિજ્યુઅલ પૂદગલ પરમાણુ છે એ સ્વભાવ રૂપે છે, અને સ્કંદ જે થાય છે એ વિભાવ રૂપે છે. બરાબર, આ રીતે પૂદગલના આપણે જોયા. પછી ધર્માસ્તિકાય, જયારે જીવ અને પૂદગલ ગમન કરે છે તો એ ગમન કરવામાં એક મીડિયમ છે બધે, એ મીડિયમ ને ધર્માસ્તિકાય કહેવાય છે, જેના વગર ગમન થઈ શકતું નથી. જેવી રીતના માછલીને સ્વિમ કરવા માટે પાણી જોઈએ એવી રીતના. પછી અધર્માસ્તિકાય, તો જયારે આ ગમન કરતા જીવ અને પૂદગલો અટકે છે તો એને અટકવા માટે પણ એક મીડિયમ જોઈએ. જેવી રીતના એક રસ્તે રાહ કોઈ પેસેન્જર ચાલતું હોય તો ઓટોમેટિકલી કઈ છાયડો હોય તો ત્યાં આવીને ઉભો રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય જીવ ને પૂદગલ ને ગમન કરાવતા નથી, પણ ગમન કરતા જીવ અને પૂદગલ ને એ ગમન કરવામાં કે અટકવામાં નિમિત્ત થાય છે. પછી આકાશ, આકાશ શું કરે છે? અવગાહન હેતુત્વ એ દરેક છય દ્રવ્ય ને અવગાહન આપે છે. અને કાળ શું કરે છે? કાળ દ્રવ્ય પરિણમન હેતુત્વ, પોતે કાળ દ્રવ્ય પોતે પરિણમે છે, અને એના રેફરન્સ થી, એના પરિણમનના રેફરન્સ થી એટલે કે નિમિત્તથી છય દ્રવ્યનું પરિણમન માપવામાં આવે છે. બરાબર, આ રીતે બધા જ દ્રવ્યના વિશેષ ગુણો જોયા આપણે. અને છેલ્લે આ ચેપ્ટરમાં એક અનુજીવી અને પ્રતિજીવી ગુણોની ચર્ચા છે. અનુજીવી ગુણ એટલે ભાવ સ્વરૂપ ગુણ. ભાવ સ્વરૂપ ગુણ ને અનુજીવી ગુણ કહે છે. ફરીથી ભાવ સ્વરૂપ ગુણ ને અનુજીવી ગુણ કહે છે. એટલે જે પોઝિટિવ એક્ઝિસ્ટ કરનારા ગુણોની વાત કરવામાં આવે, જેવી રીતના જીવમાં અમૂર્તિકપણું છે, ખ્યાલ આવે, સોરી, પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, બરાબર, તો એનો ભાવ સ્વરૂપ ગુણ છે. હવે જીવમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી તો એ અભાવ સ્વરૂપ ગુણ થયો, એને પ્રતિજીવી ગુણ કહેવાય છે. કોઈ વસ્તુને પોઝિટિવલી મૂકીએ તો અનુજીવી ગુણ, અને નેગેટિવલી મૂકીએ કે નથી તો એ પ્રતિજીવી ગુણ, ખ્યાલ આવે છે ને. જીવમાં જ્ઞાન દર્શન સુખ વીર્ય છે, પૂતગલમાં જ્ઞાન દર્શન સુખ વીર્ય નથી. આજે એવી રીતના આપણે અનુજીવી અને પ્રતિજીવી ગુણોની ચર્ચા સાથે આ આખા ગુણ અધિકારનું એક સમરી રિવિઝન આપણે કર્યું. ગુણની પરિભાષા, એ પરિભાષામાં કેવી રીતના એમાં પૂરા ક્ષેત્રમાં પૂરા કાળમાં આદિ અપ્લાય થાય છે, એના બે મુખ્ય ભેદ, સામાન્ય અને વિશેષ ગુણો, અને એમાં સામાન્ય ગુણના 6 ભેદ અને વિશેષ ગુણોના એક્ઝામ્પલ, છેલ્લે અનુજીવી પ્રતિજીવી ગુણો. આ બધી ચર્ચા આપણી થઈ, આગળ આપણે પર્યાય અધિકારની ચર્ચા કરશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રેમ, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું ગો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધા.